श्री पंचास्तिकाई संग्रह गाथा 146 पर पूज्यभाई श्री शशिभाईनू भावनगरमां प्रवचन सळंग प्रवचन नंबर 3
ભલે આંશિક સિદ્ધિ રૂપ છે તો પણ એ પૂર્ણ સિદ્ધિના કારણરૂપ થયો. સ્વરૂપ અપેક્ષા એ પૂર્વ સિદ્ધિના કારણરૂપ છે, સ્વઅપેક્ષા એ અને કર્મની અપેક્ષા એ તે કર્મના નાશના કારણરૂપ છે. અંશાને સમજવું બીજા ભાઈ રાખ્યું છે. આ પંચમ કાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઈ શકે છે. આ પંચમ કાળના ત્રણ ચોથે પાંચમે છઠ્ઠે સાતમે નિશાને યથાશક્તિ જેટલી સાધકની શક્તિ છે તે અનુસાર ધ્યાન કરે છે. આ કાળે જે વિખેદ છે તે શુકુ ધ્યાનમાં છે, ધન ધ્યાનમાં એટલે શુકુ ધ્યાન આ કાળે ભલે જીવને સગર શકતું નથી, પણ ધર્મ જ્ઞાન તો બરાબર ખબર થાય છે કે જે મોક્ષના માર્ગ સ્વરૂપ છે એવું ધર્મ જ્ઞાન તો બરાબર ખબર થાય છે. આજે પણ અહીંથી જીવો ધર્મ જ્ઞાન કરીને દેવનો ભવ અને પછી મનુષ્યનો ભવ પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આજે પણ આજે આ કાળે આજે પણ અહીંથી અહીંથી એટલે આ મનુષ્ય લેખથી જીવો ધર્મ ધ્યાન કરીને કેટલું ધ્યાન નથી એટલે ધર્મ ધ્યાનમાં જ આયુષ પુરાણ થાય છે. દેવનો ભાવ અહીંથી દેવમાં જાય છે. અન્ય દ્રષ્ટિને બીજો મનુષ્ય પણ ના આવે, તિલિંગ માર્ગનો તો બંધને પડતો નથી, પણ શિવાયુમાં મનુષ્ય આવીને દેવ આવ્યું છે. અન્ય દ્રષ્ટિ દેવ હોય તો મનુષ્ય અને મનુષ્ય હોય તો દેવનો ભાવ કરીને મનુષ્યના થાય એટલે દેવનો ભાવ અને ત્યાર પછી મનુષ્યનો ભાવ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. એમ કે જે આખર પંચમ ગતિ છે એમ પૂર્વસ્થામાં મનુષ્ય પણ જ હોય છે. ચાર ગતિમાં એક મનુષ્ય ગતિ છે તેથી પછી પંચમ ગતિ થાય છે. બાકીની ત્રણ ગતિમાં પ્રશ્ન હતો એટલે મનુષ્યનો ભાવ પામીને મોક્ષનો પ્રાપ્ત કરે છે. બહુ શ્રી ઘરે ધ્યાન કરી શકે એમ પણ નથી. આ વિશેષ ખુલાસો શું કરવું કે કોઈ જીવને એવી આશંકા રહે કે અમે શાસ્ત્રમાં બહુ સમજી ન શક્યો. શાસ્ત્રનો વિષય તો ઘણો વિશાળ છે અને ઊંડો છે. એવા વિશાળ વિષયમાં ઊંડા જવાનું દરિયામાં ઝંકલાવાની અમારી શક્તિ દેખાતી નથી. તો પછી અમને મોક્ષ ન થાય એવું કાંક છે. મળી બહુ શ્રી દરરોજ ધ્યાન કરી શકે એમ પણ નથી. ચાર ભૂત અલ્પશ્રુતથી પણ ધ્યાન થઈ શકે. સાર સાર ભૂત એટલે પોતાને ઉપયોગી પોતાનું હિત કરવું. સારનો અર્થ હિત સારી જે કરો પહેલા પ્રશ્ન સાર એટલે સમય સારનો અર્થ કરો છો ને ચાર સાર એટલે વિપરીત વિપરીત એટલે સુખરૂપ પોતાનું દુઃખનો અભાવ થાય અને પોતાનો શુક્ર થાય શુક્ર થાય એ જ એટલા ઉદ્દેશથી પણ એ પતિને આત્મધારણ કરી શકે છે, એ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. ધ્યાન એવું લાગે છે આપણા મોક્ષોમાં પણ ઘણા એમ કહે છે, બહુ ઘણું સમજાતું નથી, થોડું થોડું કરીએ, થોડું થોડું વાંચીએ, થોડું સાંભળીએ, થોડું સમજાવે તમે સમજીએ, બાકી બહુ સિસ્ટમ સમજી શકાતું નથી. સિસ્ટમ વિષયમાં અમારો અમારી બુદ્ધિ અમારો પ્રયત્ન કામ કરતા નથી. એમ જેટલું તેજનું દૂધ છે એટલું જો શરીરમાં આવે તો એ પર્યાપ્ત છે. પોતાને કામનું કેટલું છે એટલું જ પોતાના પ્રયોજનનું છે, એટલું જો સમજવામાં આવે તો વધારે એથી વધારે એને સમજવાની આવશ્યકતા પણ નથી. ખરેખર જરૂર નથી કા રાજમંદિર લીધું છે, બાર અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ ભણવાની કાંઈ અટક છે એને વિકલ્પ કરી દીધો છે, કિંમત કાઢી નાખે છે. આમ તો એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે અને પોતે ચૈતન્ય સ્વરૂપે આત્મા છે, જ્ઞાનનું ચૈતન્ય તત્વ છે. શરીર અને બહારના સંયોગો જેટલા ઇન્દ્રિય જ્ઞાનથી ઘણા સરળ પદાર્થો તે બધા જળ અને પુદગલ છે, અચેતન છે. જળ અને ચેતન ઝુંઝુન છે એ વિશે તો એટલો બધો સમજવાની દ્રષ્ટિએ સક્ષમ નથી, એ વિશે અનુભવવાની દ્રષ્ટિએ વધારે સક્ષમ મળે છે, પણ સમજવાની દ્રષ્ટિએ તો કાંઈ એટલો સક્ષમ નથી. એટલે સૂક્ષ્મ ન સમજાવવું કાંઈ નથી, ભલે સમજવાની દ્રષ્ટિએ શું હોય પણ એના હાર્દમાં જાય, એના રહસ્યમાં જાય તો એમની પ્રમાણભૂત સૂક્ષ્મતા આવી શકે છે, આવે છે. એકલા દેડકાને પણ આવે છે એમની દ્રષ્ટિ થાય છે, એવા પુરુષને પણ મનુષ્યને ન થાય એ પ્રશ્ન રહેતો નથી, કોઈ એમ નથી કહેતો. કે વેપાર ધંધામાં અને બહારના કામકાજમાં અમે અમે અમારી બુદ્ધિ સ્થિર છે અને અમે નથી સમજી શકતા, એમ કહી શકો કે અમે આ દુનિયાદારીના જે કાંઈ કામની પ્રવૃત્તિ કરીએ છીએ એમાં હાવ ગુરફલ જેવા છે ને કાંઈ અમને ખબર પડતી નથી, માટે અમારું કામ નહીં અમે કાંઈ કરી શકીએ નહીં. કે છે જે 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 માણસ જે પ્રકારનો વ્યવસાય એને દેખો છે એમાં તો એમ કે એમાં અમારું કામ ને તમારું કામ નહીં, તો જો બીજો માછો મારે તો એમ કે એમાં તમારું કામ નહીં અમારું કામ છે. એનો અર્થ એ છે કે એને એનો એ વિષયનો અભ્યાસ છે, જડચેતનની ભેદ જ્ઞાનની ભૂમિકાનો અભ્યાસ કરે એમને, એમાં તો એ વિષયમાં કાંઈ કુશળતા ન આવે અને કાર્ય સિદ્ધિ ન થાય બહુ સારો ખુલાસો છે. વળી બહુ શ્રુત દરરોજ ધ્યાન કરી શકે એમ પણ નથી, ઘણા શ્રુતનું ધારણ કરનાર એટલે ઘણા શાસ્ત્રોનું જેને જ્ઞાન હોય એને બહુ શ્રુત કરશે, શ્રુત એટલે ગ્રહ શ્રુતિ. બહારમાં ઘણા શાસ્ત્રોનું જ્ઞાન ધારણ કર્યું હોય ધારણા હોય એને શ્રુત ધર કહેવાય, ધારણા વાળાને ધર કહેવાય એમ પણ નથી. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન કરવા વાળો અપડ્યો રહે જો પ્રયોજનભૂત વિષય ઉપર એની દ્રષ્ટિ હોય નહીં તો એ પડ્યો રહે અને અલ્પશ્રુત વાળો આગળ નીકળી જાય. સારભૂત અલ્પશ્રુતથી પણ ધ્યાન થઈ શકે છે, આનો વિસ્તાર દીધો. કાળના સંબંધમાં પણ એવું છે, કાળનો વિસ્તાર પણ એવો છે કે ઘણા કાળથી શાસ્ત્ર જ્ઞાન બાહ્ય ક્રિયા અને ધ્યાનનો પ્રયોગ બારમાં ધ્યાનનો પ્રયોગ કરે, કલાક બેસે, અડધી કલાક બેસે, કલાક સ્થિર બેસે, ચાર કલાક સ્થિર બેસે, તે ઘણો કાળનો અભ્યાસ ને માવડો હોય માટે એ આગળ છે, અને ઓછો કાળ વાળો પાછળ છે એમ પણ છે. જેમ શુદ્ધ જ્ઞાનમાં, દ્રષ્ટિ જ્ઞાનમાં ઘણી ધારણા વાળો આગળ છે, ઓછી ધારણા વાળો પાછળ છે એમ નથી. એમ ઘણા કાળથી આમાં પ્રવેશ છે માટે આગળ છે, અને ઓછા કાળથી પ્રવેશ છે માટે પાછળ છે એમ પણ આ લાગુ પડતું નથી. માટે મોક્ષાર્થી શુદ્ધ આત્માનો પ્રતિપાદક આ વાત બહુ સરસ કરી છે. કેવો ઉપદેશ ગ્રહણ કરવો, મોક્ષાર્થીઓએ શુદ્ધાત્માનો પ્રતિપાદક, એટલે જે ઉપદેશમાં શુદ્ધાત્માનું સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, સ્પષ્ટ પ્રતિપાદન કરવામાં આવ્યું, સુંદર નિર્ગ્રહણ કરનારો એ પ્રયોજન ભૂત લીધું. ઉપદેશનું શું કાર્યકારી પણ છે કે સમર નિગ્રહ થાય જણા નિમિત્તે, અને એનું ફળ જન જરામરણનો હરનારો એવો સારભૂત, એટલે એવો પોતાના હિતને નિમિત્તભૂત ઉપદેશ ગ્રહીને, ઉપદેશને ગ્રહણ કરીને, ઉપદેશને અંગીકાર કરીને, ઉપદેશને સાંભળીને એમ ન લીધો કે આવો ઉપદેશ સાંભળ્યા કરવો, રોજ ઉઠીને આવો ઉપદેશ સાંભળ્યા કરવો એમ ન લીધો, એવા ઉપદેશને ગ્રહીને એને અંગીકૃત કરીને ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરવા યોગ્ય છે એટલે પોતાના નિર્વિકાર નિષ્ક્રિય ચેતન ચમત્કારમાં ઉપયોગને સ્થિર કરવા યોગ્ય છે. બીજે બધેથી ઉપયોગને સમજીને એ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં નિષ્ક્રિય ચેતન ચમત્કારમાં સ્થિર થવા યોગ્ય છે, લીન થવા યોગ્ય છે. થોડો વિશેષ ખુલાસો છે એના ઉપર, ભાવા થાય સુધી લીધો છે કાઉન્સમાં ખુલાસો છે. અહીં લક્ષમાં રાખવા યોગ્ય છે કે ઉપરોક્ત ધ્યાનનું મૂળ સંદર્શન છે. આ ઉપયોગ સ્થિર કરવાની વાત આવી ત્યારે કોઈ એમ વિચારે કે આપણે તો ગમે એમ કરીને ઉપયોગ સ્થિર કરવો, ઉપયોગ સ્થિર કરવો, ઉપયોગને લીધે ન જવા દેવો, ઉપયોગને સ્થિર કરવો. સમ્યક દર્શનના વિષયમાં તો કાંઈ સમજે નહીં, અથવા એ સંબંધિત એનું જે પ્રયત્ન વિશેષનો ઉદ્યમ હોવો જોઈએ એ પ્રકારનો હોય નહીં, એટલા ઉપયોગ ઉપર લક્ષ્ય આખા કરે કે ધ્યાનથી જ નિર્જરા છે, સમર નિર્જરા છે. માટે શુદ્ધાત્મામાં ઉપયોગને સ્થિર કરવો, શુદ્ધાત્મામાં ઉપયોગને સ્થિર કરવો, અને ઉપયોગ ઉપર જાય ને વજન, એના માટે આખો ખુલાસો છે. કે અહીં લક્ષમાં લેવા જેવી વાત એ છે કે ઉપરોક્ત ધ્યાન એટલે નિર્વિકાર નિશ્ચય ચૈતન્ય ચમત્કારમાં સ્થિર કેન્દ્રિત ધ્યાન, એનું મૂળ સમ્યક દર્શન છે. જે મૂળમાં સમ્યક દર્શન હોય તો એવું ધ્યાન પ્રગટે, અથવા તો પ્રથમ સમ્યક દર્શનના કાળમાં જ એવા ધ્યાનની શરૂઆત થાય એમ છે, પછી વારંવાર પ્રગટે છે. સમ્યક દર્શનમાં ધ્યાન હોતું નથી. કોઈ એમ કહે કે સમ્યક દર્શન ભલે ન હોય પણ અમને તો સમાધિમાં અનુભૂતિ થાય છે, સમાધિ પ્રત્યે છે અને અનુભૂતિ થાય છે, એ વાતમાં કાંઈ માલ છે. હા, આત્માને કાંઈ લાલ પીળા રંગ છે, વર્ણરહિત ચીજ છે, લાલ પીળું દેખાય તો એનો અર્થ એ આત્મા છે, તો વર્ણ વગરનો છે, સ્પષ્ટ રસ વગરનો છે, લીમાનો છે. લાલ પીળું દેખાય કે નાના છોકરા આંખ બંધ કરે છે તો લાલ પીળા, તમારે એમાં શું ફેરવી દઉં. સમય દર્શનના ધ્યાન હોતું નથી, કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચેતન ચમત્કાર નહીં, એટલે શુદ્ધાત્માની સમય પ્રતિના તેમાં નિશ્ચય પરિણતિ ચાથી થઈ શકે. પછી જે સ્વસ્વરૂપની પ્રતીતિ નથી એ પ્રકૃતિ બીજાની છે, પ્રકૃતિ વિનાનો તો જીવ છે ને, પ્રકૃતિ નું પરિણમન એ તો એના સવાલ નું ગુણનું પરિણમન છે, શક્તિનું પરિણમન છે. અન્ય પદાર્થની પ્રકૃતિ અને જ્ઞાન સ્વરૂપનું થાય, ઉપયોગ સ્વરૂપમાં નિશ્ચય થાય એવું તો કદી બની શકે નહીં. અથવા તો સ્વરૂપની પ્રકૃતિ નથી એનો અર્થ જ એ છે કે એને સ્વરૂપમાં વિશ્વાસ નથી. સુદ્વૈના પ્રદેશમાં એને સુદ્વૈના પર્યાયમાં એને વિશ્વાસ છે કે મારું સુખ કર્મમાંથી નસીબમાંથી આવશે અને કર્મના ફળમાંથી આવશે, શરીરને બીજા સંયોગમાંથી આવશે. મારું સુખ આત્મામાં આવશે આવશે એવો તો વિશ્વાસ નથી કે એની સ્થિરતા પૂજલ કર્મના પ્રદેશે થશે, આત્માના પ્રદેશે એની સ્થિરતા થવાનો અવસર આવે. કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્ય સંસ્કાર જે સિદ્ધાત્મા પોતાનો નિજ આત્મા તેની સમ્યક પ્રતીતિ, સમ્યક નામ અભેદ પ્રતીતિ, તેના વિના તેમાં નિશ્ચય પરિણતિ ક્યાંથી થઈ શકે? એમાં નિશ્ચય પરિણતિ થવાનો અવસર હતો. માટે મોક્ષના ઉપાય ભૂત ધ્યાન કરવા ઈચ્છનાર જીવ પ્રથમ તો જીવોપગ્રહણ કર્યા વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ પૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્ય ચમત્કારની સમય પ્રકૃતિનો સર્વ પ્રકારે ઉદ્યમ કરવા યોગ્ય. આથી લાઈન મૂકી દીધી છે કે તેથી જેને આવું સંયમ નિગ્રહની કરનારું એવું અથવા મોક્ષના કારણભૂત એવું જેને ધ્યાન પ્રગટ કરવું હોય તેને શું કરવું? કે તે જીવે પ્રથમ તો હવે પ્રકૃતિ પરની વાત લઈ લીધી, ધ્યાનનું કારણ પ્રકૃતિ અને પ્રકૃતિનું કારણ યથાર્થ સંયમ એ વાત લઈ લીધી. આ સ્વાધ્યાય એ રીતે સ્વાધ્યાયની જે પ્રક્રિયા છે અથવા વર્તમાનમાં સ્વાધ્યાયનો લગભગ લોપ થવાથી આ કાળમાં ગુરુદેવે એ સ્વાધ્યાયનો વ્યવહાર બહુ જોરથી થતો છે. સ્વાધ્યાય માટે ઘણું વજન છે, સમજણ કરવાનું ઘણું વજન છે. પ્રથમ તો શરૂઆતમાં તો વિમોક્ષ ગ્રહણ પર્યાય વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ પૂર્વક જૈનેન્દ્રદેવે શાસ્ત્રમાં કયા છે એમની પરંપરાની વાણી ચાલી આવે છે ને, શાસ્ત્રમાં જે રીતે વસ્તુના ગ્રહણ પર્યાયનું સ્વરૂપ કહ્યું છે તે સ્વરૂપની યથાર્થ સમજણ અયથાર્થ સમજણ પણ યથાર્થ શબ્દ ન થશે. ત્યાં પાછા સમજણ પૂર્વક એમ ન કીધું, કેમ કે ધારણા તો ઘણા કરી જાય પણ એ ધારણાનું ફળ અથવા એ સમજણનું ફળ ભાવનામાં ન આવે તો એ સમજણ યથાર્થ રહેતી નથી. એ વિશે આપણે એકવાર કરતો કે સમજણમાં યથાર્થતા અને અયથાર્થતા એમ બે પ્રકાર કરે છે. એમ નથી કે જેટલા શાસ્ત્રનો અભ્યાસ કરે છે એ શાસ્ત્રનો જેટલા અભ્યાસ કરે એ બધાનો બરાબર એના પ્રકૃતિનો અવસર આવ્યો એમ કાંઈ છે. જેને યથાર્થ સમજણ હોય એને જ પ્રકૃતિનો અવસર આવે. અયથાર્થ સમજણ વાળાને અવગુણ થાય, યથાર્થ સમજણ વાળાને ગુણ થાય. નુકસાન થાય એકને લાભ થાય ને બીજાને નુકસાન થાય. એવું થાય લાભ થાય એને નિમિત્ત પણ લાગુ પડે છે, નુકસાન થાય એને નિમિત્ત પણ લાગુ પડતું. એમ યથાર્થતા કોને કહેવી? કે જે સમજણના ફળમાં સ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય. સમજણનો ફળવાળો શું? સમજણ તો આ વિકલ્પવાળું છે ને, જે અત્યારે તો સ્વિકલ્પ દશામાં આ બધું સમજણ કરવામાં આવે છે કે પોતાના આત્માની ભાવનાનો ફળવાળો આવે કોઈ ભાવના તમારો જીવ પામશો. બસ લખ્યું છે ને, ખરી ભાવના હોય ભાવવાહી પરિણમન થાય, શરીરની ભાવના વાળું ભાવવાહી પરિણમન થાય પ્રકૃતિ પૂર્વક, અને કાં તો એનું સુખ પરિણમન થાય, બે નથી થાય. ત્રીજો પ્રકાર થાય છે એ બેમાંથી એટલો કોઈ પ્રકાર થાય છે એ બધાનો પ્રકાર થાય. એવી વસ્તુ યથાર્થ સંયમ પૂર્વક નિષ્ક્રિય ચૈતન્ય ચમત્કારની સમગ્ર પ્રકૃતિનો આ સમગ્રથન છે. પોતાના નિર્વિકાર નિષ્ક્રિય એટલે સામાન્ય ચિંતન ચમત્કારની સમય પ્રકૃતિના સમગ્ર સંભાવ સર્વ પ્રકારે ઉદ્યમ કરવા યોગ્ય છે. એ રીતે એને આ પ્રયત્નમાં આટલા પ્રકારના પ્રયત્નમાં તો પ્રથમ ઓછામાં ઓછું જીવાદનું જોયું. આથી સમય પ્રકારની પ્રકૃતિ થાય એટલો જ ઉદ્યમ કરવો હોય એ જે ધ્યેય છે. આ છે ધ્યેય, તો જેને પૂર્ણતાનું છે પૂર્ણ થવાનું ધ્યેય છે એને સમય પ્રકારની પ્રકૃતિનો પ્રકૃતિ સુધીનો ઉદ્યમ શરૂઆતમાં થઈ આવે છે. સમજું. ત્યાર પછી તે ચૈતન્ય ચમત્કારને વિશેષતાને યથાર્થ ઉદ્યમ થઈ શકે છે. પણ યથાર્થ શબ્દ વાગ્યો, કેમ કે એ પહેલા પણ સમ્યક પ્રકૃતિ આવ્યા પહેલા પણ કેટલાક જીવો અજ્ઞાનપણે સ્વરૂપમાં લિંગતાનો અયથાર્થ ઉદ્યમ કરે છે, ખોટો જૂઠો ઉદ્યમ કરે છે, તો જેના ફળમાં એને બ્રહ્મા થાય છે, સ્વરૂપમાં લિંગતાનો અવસર આવતો નથી. બ્રહ્મા એટલી જાય છે ઘણા, અમને તો એવી સમાધિ લાગે છે, બે ચાર ચાર કલાક ધ્યાનમાં બેસીએ છીએ અને એ ધ્યાનમાં અમને અનુભૂતિ થાય છે, એવી અનુભૂતિ થાય છે, કશાની મંદિતા થાય, એટલે એને એમ લાગે કે અમને આત્માનો આનંદ આવે છે. તો એ કઈ આત્માનો આનંદ હતો વારંવાર લિંગતા થાય એ સમયદર્શન થયા હોય તો જ એ પ્રયત્ન લિંગતાના પ્રયત્નની ઉગ્રતા વધી શકે છે, થઈ શકે છે. એ સિવાય સ્વરૂપ લિંગતા થઈ એ અશક્ય છે. સમયદર્શન વિના, સમયદર્શનના અભાવમાં કોઈને સ્વરૂપતા થાય એ બની શકતું નથી. એ ઉદ્યમ સાર છે, એનો પ્રયત્ન એનો સાચો હોઈ શકે. આ રીતે નિર્વિરા પદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત છે. આ 146 દાખલા સુધીમાં નિર્વિરાનું વર્ણન થયું. એના ઉપર સંસ્કૃતમાં પાણી બચ્ચન નીતિ ખુલ્લી નીતિ અથો પૂર્વ લક્ષણ પ્રતિપાદયતી. આ ગાથામાં નિર્જરા કારણ ગણિતમ જ્ઞાનમ સામગ્રીની લક્ષણો આ ગાથામાં પ્રતિપાદન કરવામાં આવે છે. વિશિષ્ટ નિર્યાનું કારણ થશે ને. કઈ સામગ્રી છે એને ધ્યાન થવા માટે, કેવી સામગ્રી છે એને ધ્યાન ચોખ્ખો છે આ દાખલા પછી કે પેલા અભાવ છે. વ્યક્તિનો વિદ્ય તો વિદ્યમાન હોતા નથી, તો કોણ વિદ્યમાન હોતા નથી કે રાગો દોષો મોહો, રાગ દોષ અને મોહ જેને વિદ્યમાન હોતા નથી. દર્શન ચારિત્ર વિકલ્પ જાળ વી રહી નિર્મળ શુદ્ધાત્મ સંયુક્તાદિ ગુણ સહિત પરમાત્મ વિલક્ષણ રાગ દેશ પરિણામો મૂળ પરિણામો વાહ. એ રાગ દેશ અને મૂળના પરિણામો કેવા છે? પોતાના પરમાત્મ સ્વરૂપથી વિલક્ષણ જાતના છે, વિરુદ્ધ જાતના છે. પોતાનું પરમાત્મ સ્વરૂપ પરમાત્મ ભાવ રહેલું છે અને રાગ દ્વેષ અને મોહ ભાવ છે એ પરમાત્મ ભાવથી પરમ આત્મભાવથી વિરુદ્ધ ભાવ છે. બે ભાવ છે એમ કે છે. અને ભાવે ભાવ લીધો લીધો છે ને આ ભાવ ને આ ભાવ. કેવું છે પરમાત્મા સ્વરૂપ? કે દર્શન ચારિત્ર જનિત જે દિવાદી મહત્વરૂ વિકલ્પ જાળ છે તેનાથી રહીત, જેના દર્શન અને ચારિત્રના ઉદયથી જનિત થતા હોવા જે શરીરાદી પ્રત્યે મહત્વરૂ વિકલ્પ હોય છે, રાજદેશ થાય છે, વિકલ્પની જાળ રહીત હોય રહી તેનું જે નિર્મળથી રહીત શુદ્ધાત્માની સંયુક્તિ શુદ્ધાત્માનું સ્વસંયોજન હું એવો ઘણો સ્વભાવ છે. સ્વસંયુક્તિ આદિ સ્વસંયોજન થઈને એવો ઘણો સ્વભાવ છે, ગુણતિ સ્વભાવ એ સંયુક્ત છે. કેવું છે પરમાત્મા? તે ગુણ છે એમ કેમ છે? કેવું છે પરમાત્મા સ્વરૂપ? તે ગુણ છે. કેવું છે એના ગુણ છે? કે નિર્મૂળ શુદ્ધાત્મા સંસ્વ સંયુક્તિ આદિ ગુણ છે એનામાં. નિર્વિરુદ્ધ શુદ્ધાત્માનું સ્વસંયોજન અને આનંદ ગણનાથી વિલી શકાય એવો ગણામાં સ્વભાવ રહેલો છે. એવા સ્વભાવવાળો પરમાત્મા છે. એ શુદ્ધાત્મામાં દક્ષિણ ચારિત્રનો શ્રી જનિતે વાગે અન્ય દ્રવ્યને અન્ય ભાવના મહત્વાદી રાગદેશના પરિણામ થાય એનાથી એ રહી છે. એવા પરમાત્મા સ્વરૂપથી વિલક્ષણ એટલે વિરુદ્ધ જાતિના રાગદેશ અને મોહના પરિણામ છે. એટલે કે અવસ્થામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ નો એ પોતાના જ પરમાત્મા સ્વરૂપના દુશ્મન છે, વળી છે, વિરોધી છે એટલે વળી છે, દુશ્મન છે. એટલે તો ભગવાનનું નામ અરિહંત પડ્યું છે. અરિ એટલે દુશ્મન, વળી દુશ્મનનો જે હું છે એનું નામ આપ્યું છે. ઘણા પ્રશ્ન કરે છે જેની અંદર તો અહિંસા મુખ્ય છે, અહિંસા પરમોધન જીવનમાં જીવન વાતમાં અહિંસા હિંસા નિશા અને તમારા ભગવાનને પેલા હિંસાત્મક નામ છે ને એટલું અરે હિંસ હંમેશા હિંસા કરીશ એ હિંસા તો કરવા જેવી હતી. એ અરે કોઈ બહારના જીવો નહોતા પણ અંદરના પોતાના જ પરમાત્મા સ્વરૂપથી વિરુદ્ધ જાતના જે પરિણામ એને વરી કહેવામાં આવ્યા છે એની વાત છે. કેમ કે આવું કેમ અહિંસા સૂચક હિંસાત્મક એવું નામ છે માનસિક. પરમાત્મ પદાર્થ સ્વભાવ વિપરીત મનોવચનકાય ક્રિયારૂપ વ્યાપાર. મનોવચનકાય ક્રિયારૂપ વ્યાપાર એને યોગ પરિણામ કરવામાં આવે છે. આગળ લીધું છે, બહુ સ્પષ્ટ થયો પછી ગાથામાં તો યોગ કહીને છે એવો કે મન વચન કાયાના આલંબન સહિત આલંબન વાળું જે આત્મપ્રદેશોનું કંપન એને યોગ કરવામાં આવે છે. એવું પણ જેને નથી એમ લે છે, વળી શું નથી ધ્યાન થયું છે એને સુધાર્થ કર્મકાંડ રહી છે. કાંડ કાંડનો અર્થ આપે ગુજરાતીમાં એ શબ્દ તો વપરાય છે, આપવામાં આવે છે. મોટો અગ્નિકાંડ થયો, મોટો હત્યાકાંડ થયો, ગુજરાતીમાં વપરાય છે. મૂળ સંસ્કૃત શબ્દ છે, હિન્દીમાં તો ઘણો એનો પ્રયોગ છે. હિન્દી ભાષામાં તો આપણે સાહિત્યની ભાષામાં વપરાય છે, ચાલુ ભાષામાં ઓછું બોલે છે. પણ કાંડ એટલે ઘટના, કોઈ પણ બનાવ બનવો એને કાંડ કહેવામાં આવે છે. કે જે શુભ અને અશુભ કર્મની ઘટના છે, શુભ અને અશુભ કર્મના કર્મનો બનાવ છે, તેનાથી રહીશ છે કોણ? કે નિષ્ક્રિય શુદ્ધ ચૈતન્ય પરિણતિ રૂપ જે પરમાત્મ પદાર્થ છે એ શુભાશુભ કર્મકાંડથી રહીશ છે. અને શુદ્ધ ચૈતન્ય પરિણતિ રૂપ જ્ઞાન કાંડ એ સહિત છે. શુદ્ધ ચૈતન્ય પરિણામે 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 એવો જ્ઞાનનો સ્વભાવ છે, એવા જ્ઞાનકાંડ સહિત છે. આમાં હિન્દુ રામાયણમાં તો એક એક અધિકારનું નામ કાંડ આપ્યું છે, તમને ખબર છે. હવે અરણ્યકાંડ છે એટલે અરણ્યમાં જે ઘટના બની, રામચંદ્રજી ગયા છે ને મનમાં, તે જંગલમાં જે ઘટના બની અને અરણ્યકાંડ એવું નામ આપ્યું. પછી લંકામાં જે બનાવ બને છે અને લંકા કાંડ આપ્યો છે, અયોધ્યા કાંડ આપ્યો છે, એ જે નામ બને અધિકારનું નામ એવી રીતે આપે છે. શુદ્ધ ચૈતન્ય પરિણતિ રૂપ જ્ઞાનકાંડ સહિત જે પરમાત્મ પદાર્થ એના સ્વભાવથી જે વિપરીત છે, કોણ વિપરીત છે? કે શુભ અને અશુભ જે ક્રિયારૂપ વ્યાપાર છે એ પોતાના પરમાત્મ સ્વરૂપથી વિપરીત છે. આ રીતે નાસ્તિથી ધ્યાન સામગ્રીને કહેવામાં આવી છે કે એમાં આટલું નથી હોતું. શું નથી હોતું? કે રાજદ્વેષ મૂળના પરિણામ અને સુભાષ મનોચનતાનો વ્યાપાર એ જેને નથી તેને ધ્યાનની સામગ્રી એકત્ર થઈ છે. એમ તો એમ નથી કે જેની શારીરિક શક્તિ એવી છે કે સત્તારપણે આંટા વળ્યા વિના બે ચેડ બધું સીધું રાખી અને પદ્માસને એક કલાક બે કલાક ચાર કલાક બેસી રહી શકે એને ધ્યાન પ્રત્યે એમ નથી. પહેલી વાત બીજી, રાજદ્વેષનો ભાવ જેના નાસ્તામાં છે જેને નથી અને જેને મનોચિંતાની ક્રિયામાં સુભાષનો વ્યાપાર નથી ધ્યાન સામગ્રી કથિતા. આ પ્રકારે ધ્યાનની સામગ્રી કહી અથવા જ્ઞાન લક્ષણ કચ્છે દે, હવે જ્ઞાનનું લક્ષણ કરવામાં આવે છે. ચમત્કાર ઉત્પન્ન થાય છે. સામર્થ્યનું લક્ષણ છે. આત્મ ધ્યાન ની ભાવના ભાવવામાં આવે છે. બધા આખે બધા તકલીફ કરે છે, અષ્ટ દ્રવ છે, એની જે પૂજાની ગોઠવણી છે એ બધી ભગવાન હું તારી પૂજા કરું છું એટલે તું અમને હવે તારી દેજે અથવા સાજા મરવા રાજ્ય અને અમારી લીલી વાળી રાજ્ય એવું ક્યાંય કહ્યું. એમાં તો આત્માની શુદ્ધિ ની ભાવના છે, સ્વરૂપ ભાવના સિવાય બીજી ભાવના દિગંબર સંપ્રદાયની એક વિશિષ્ટતા છે. સંપ્રદાય અપેક્ષાઓ પણ વિશ્વમાં ચાલતા અન્ય સંપ્રદાયોમાં આ પ્રકારની ઊંચી ભાવનાની ગોઠવણી ક્યાંય નથી. એવા વ્યવહારની ગોઠવણી નથી. વ્યવહારની સરખામણી તુલના કરવામાં આવે તો પણ એ પછી એટલે થોડો વિકલ્પ આવી જાય. બીજાને સંસારી દુકાન વાળા, ઘરબાર વાળા, શરીર વાળા, રાજ દેશ મોહ વાળા કેવા એવા માનવ ચાલે એમને એવું નથી. ભગવાન તો એમ કે છે કે તારો આત્મા અમારા આત્મા જીવો અનંત ગુણ અનંત ચતુષ્ટય સંપન્ન છે. એવા ગુણવાળા કેમ માનતા નથી અમે કહીએ છીએ? કઈ કઈ તો ખરો અવસ્થામાં રાગ દ્વેષ મોહ હોય ત્યારે પણ તારો સ્વરૂપ તો જેવું છે તેવું જ છે, એવું સ્વરૂપ નથી એમ નથી. કાંઈ એ વાળા કેમ માનતો નથી ને આ બધા વાળા માને છે? આટલો પ્રશ્ન છે. તથા રીતે આ પ્રકારે એમ જે ધ્યાન અગ્નિ ભક્તો છે તે આ પ્રકારે યથા કોઈ અગ્નિ એટલે બગલાને ઘાસ ત્રણ એટલે ઘાસ અને કાસ એટલે લાકડા. લાકડા અને ઘાસ નો બહુ મોટો ઢગલો હોય, પ્રચુર એટલે ઘણો મોટો ઢગલો હોય, તો ત્યાં અલ્પ બાળ માર તે એને સ્વાહા બાળી નાખે. પણ થોડો અગ્નિ કેવી રીતે બાળે? એ થોડો અગ્નિ ઈંધણ વધારે મળતા મોટો ભાગ્ય થઈ જાય છે, ઘણો થઈ જાય છે, થોડામાંથી એ ઘણો થઈ જાય છે. તથા કેવી રીતે મિથ્યાત કષાદી વિભાવ પરિત્યાગ લક્ષ્મીનો મહાવાક્યમાં પ્રબલિત તથા પૂર્વ અદભુત તથા પૂર્વ અદભુત પરમાદી એક સુખ લક્ષ્મીને ઘટી અને સિંચિતો નિશ્ચલ આત્મસંયુક્તિ લક્ષણો ધ્યાનાદિ મૂલિત્તર પ્રકૃતિ ભેદ ભંગ કર્મ રાશિ ક્ષણમાં પ્રેરણ બહતી એવી શું કહે છે? તે જ રીતે મિથ્યાત્ કષાદી વિભાવ પરિત્યાગ લક્ષણથી લક્ષ્મી મહાવાપે એને મહાન વાયુ કહો. મિથ્યાત્વ અને કષાદી વિભાવનો ત્યાગ થયો, અભાવ થયો, એની પવન રૂપમાં આપે મહાન પ્રચંડ પવન ઉત્પન્ન થયો અંદરમાં હોય. તેનાથી પ્રજ્વલિત, તેનાથી સૌજી ઉઠેલો તથા અદભુત અને અપૂર્વ તથા અપૂર્વ અદભુત પ્રગટ થયેલો અદભુત આશ્ચર્યકારી પરમ આહલાદ સુખ પરમ આહલાદ અને સુખ જેનું એક લક્ષણ છે એ આ ઘીથી સિંચાયેલો એ અગ્નિમાં ઘી નાખે. તમને તો અમે ઘી નાખ્યું, શાનું ઘી નાખ્યું? કે અપૂર્વ અદભુત જેમાં પરમ સુખ પ્રતિ પરમ આહલાદ રૂપ સુખ જેમાં હોય છે બેન ઘી નાખતા અગ્નિ સોલિડ થાય તો ગુડ્ડી એલવા તો નથી. એમ આત્માનું સુખ જેમ જેમ પ્રગતિ જાય છે ધ્યાનમાં એમ ધ્યાન પણ વધારે ને વધારે બળવાન થતું જાય છે. કેમ કે સુખ આવે છે ને, સુખ આવે એટલે ધ્યાન એમ કે છે ધ્યાન ધ્યાન થોડી પણ વ્યક્તિ હોય તો એ થોડામાં સમજાવવાનું છે કે જેમ 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 પરિણામની સંકલતા ઘટે છે એમ ત્યાં ઠરવાનું વિશેષ વિશેષ મન થઈ આવે છે. મેં શરૂઆતથી સમજાવ્યું છે, એકાગ્રતા થાય એની તો વાત જ જુદી છે. એવા ઘીથી સંચિત થયેલો નિશ્ચય આત્મસંગતિ લક્ષણો જેમાં આત્મસ્વસંગી બનીને નિશ્ચિંતતા છે, ધ્રુવતા છે, સ્થિરતા છે એનું જેનું લક્ષણ છે એ ધ્યાનાગ્નિ એ ધ્યાનરૂપી અગ્નિ મૂળ અને ઉત્તર પ્રકૃતિ ભેદભૂમિ અનેક પ્રકારની ભેદવાળી મૂળ કર્મની પ્રકૃતિ અને ઉત્તર કર્મની પ્રકૃતિને કર્મરૂપી ધનરાશન ઘણા કર્મના મૂળ સમયને ક્ષણમાત્ર બાળી નાખે, ક્ષણમાત્ર બહેતી હતી. જેટલો વખત કર્મને બાંધવામાં લાગે છે અને જેટલો વખત કર્મને ભોગવવામાં લાગે છે અને જેટલો વખત કર્મના બંધન પછી એની સત્તા એટલે એની સ્થિતિ રહે છે એના કોઈ વખત નહીં એ કર્મને નાશ કરવામાં ગણતરી છે. કોઈ લાંબી સ્થિતિનો હોય, ઘણા કાળ સુધી ભોગવણી કરેલી હોય, બાંધવાના લઈને ઘણા પરિણામ થયા હોય, ઘણા કાળ સુધી અનિષ્ટ પરિણામો કરીને કર્મ બાંધ્યા હોય એ બધા કાળનો કાંઈ સરવાળો લાગુ પડતો નથી. એનો અભાવ કરવામાં નાશ કરવામાં તો ક્ષણ માત્રને એને આત્મા ઉડાવી દે એવી શક્તિ છે. એમ બધું ધ્યાનમાં એવી શક્તિ છે કે કર્મનિંદન રાશિ ક્ષણ માત્ર એને દોતી હતી, ક્ષણ માત્રને એને ડાળી નાખે. અત્ર આ શિષ્ય અને શિષ્યની સામે પ્રશ્ન કરે છે કે અદ્ય અદ્યકાળે ધ્યાન નાસ્તી અત્યારે આ કાળમાં તો ધન નથી, એને શું કરવું? તો કસ્માતિ છે, શું કરવું? કઈ રીતે કરવું? બંને નો અભાવ હોય છે પરિવારમાં, એનો પરિવાર કરવામાં આવે છે. સમાધાન પછી અદ્વિકાલે સુખ જ્ઞાનમ નાસ્તિ, જે ભાવાર્થમાં લીધું છે એ વિશે અહીંથી લીધો લાગે છે કે આ કાળે સુખ જ્ઞાન નથી. તથા ઉત્તમ શ્રી કુંડ કુંડાચાર્ય દેવે મોક્ષ પ્રાપ્તે મરણ કાલે જ્ઞાનમ આપણે આમાં લીધી છે સમાચાર જોઈએ કુંકુંડાચાર્યના મુખ્ય પ્રાવૃતના સૂત્રનો આધાર આપ્યો છે. શિષ્ય પ્રશ્ન ઉઠાવ્યો ને કે આ કાળમાં તો ધ્યાન નથી, કેમ કે સંયમનો અભાવ છે. ધારણ કરનારા શ્રીજ્ઞાનીઓનો અભાવ છે, આ કાળે ધ્યાન થાય નહીં. તો કે નહીં, આ કાળે ભલે સુખી ધ્યાન નથી, પણ કુંકુંડાચાર્ય મુખપાદ પ્રાભૃતમાં એમ કહ્યું છે કે આ ભરતકાળમાં અને આ દુષણ પંચમ કાળમાં એમ સ્પષ્ટ કરીને કહ્યું છે. પછી કાળના ક્ષેત્રની બીજી અપેક્ષા કોઈ બને નહીં. ધર્મધ્યાન હોય છે સાધુને, જ્ઞાનીઓને સાધુને ધર્મધ્યાન હોય છે. કોને જે પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર છે એને ધર્મ ધ્યાન છે. જે આમ માનતા નથી તે બધા અજ્ઞાની છે એમ લઈ લીધું છે. એટલે શું કીધું કે આ કાળમાં ધર્મ ધ્યાનનો અભાવ માનનારા અજ્ઞાનીઓ છે એમ કે છે. બહુ સ્પષ્ટ વાત કરી છે. એનું કારણ છે કે પોતે કહેનાર પોતે ધર્મ ધ્યાનમાં સ્થિત છે, પોતે વર્તમાનમાં અનુભવ કરે છે, આત્મસ્થિરતાનો અનુભવ કરે છે. વર્તમાનમાં જે પોતે પ્રગટપણે ધર્મ જ્ઞાનનું બિરાજમાન છે એને કોઈ એમ કહે કે આ કાળમાં ધર્મ જ્ઞાન હોઈ શકે નહીં, તો એના માટે એમ કહે છે કે એમ કહેનારો અજ્ઞાની છે. એને ધર્મ જ્ઞાન પ્રગટે એ પુરુષાર્થ વર્તતો નથી અને એ ઘણો એ પુરુષાર્થથી દૂર છે, એટલે એને એમ લાગે છે, દુર્ભાવ વર્તે છે ને, એટલે એને એમ લાગે છે કે આ કાળમાં ધર્મજ્ઞાન ન થાય. પણ પ્રગટનને ધર્મજ્ઞાન વર્તે છે, માટે એમને કહ્યું છે કે આ કાળમાં ધર્મજ્ઞાન છે અને એનો અભાવ માનનાર આ ભાવથી ઘણો દૂર વર્તે છે, તેથી તે પ્રગટજ્ઞાની આધારભૂત વાત લીધી છે.